એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડા ઉતરવાના છીએ જેનું નામ સાંભળતા જ અમુક ચિત્રો મનમાં આવી જાય છે.
હા, પેલી લાંબી જટાઓ જેને ડ્રેડલોક્સ કહે છે.
બરાબર, લાલ પીળા લીલા રંગો અને અલબત્ત બોબ માર્લીનું સંગીત.
ચોક્કસ.
આપણે વાત કરી રહ્યા છીએ રાસ્તાફારી ચળવળની, પણ સવાલ એ છે કે શું આટલી જ ઓળખ પૂરતી છે? આજે આપણે એન્સ બી એડમન્ડ્સના પુસ્તક રાસ્તાફારીની મદદથી આ સપાટીની થોડું નીચે જઈશું
અને એક બહુ જ રસપ્રદ સવાલનો જવાબ શોધવાનો પ્રયાસ કરીશું.
હા, કે કેરેબિયનના એક નાના ટાપુ જમૈકાના મુઠ્ઠીભર ગરીબ લોકોનો વિશ્વાસ આજે આખી દુનિયામાં કેવી રીતે ગુંજી રહ્યો છે. શું આ કોઈ ચમત્કાર હતો કે પછી
એની પાછળ કોઈ ઊંડું કારણ છુપાયેલું હતું?
મને લાગે છે કે આ સવાલ જ આ પુસ્તકનું હાર્દ છે, કારણ કે આ પુસ્તક છે ને એ રાસ્તાફારીને માત્ર કોઈ ફેશન કે મ્યુઝિક સ્ટાઇલ તરીકે નથી જોતું.
બરાબર, પણ એક ગંભીર ધર્મ તરીકે, અન્યાય સામેના એક બહુ જ બળવાન અવાજ તરીકે અને પોતાની ઓળખ પાછી મેળવવાની એક જબરજસ્ત લડાઈ તરીકે રજૂ કરે છે.
એટલે કે સ્ટીરિયોટાઇપ્સની પહેલે પાર.
બિલકુલ, એડમન્ડ્સ આપણને એ મૂળ સુધી લઈ જાય છે જ્યાંથી આ બધું શરૂ થયું.
તો ચાલો આ સફરની શરૂઆત લેખકથી જ કરીએ. કોણ છે આ ડોક્ટર એનએસ બેરિંગ્ટન એડમન્ડ્સ?
તેઓ અમેરિકાની કેન્યોન કોલેજમાં ધાર્મિક અભ્યાસના પ્રોફેસર છે, પણ એમાં એક મજાની વાત છે.
શું?
એમનો જન્મ અને ઉછેર જમૈકામાં થયો છે.
ઓહ, એટલે કે જે ધરતી પર આ ચળવળ જન્મી એ જ માટીના એ માણસ છે.
અને આ જ વાત એમને આ વિષય પર લખવા માટે શ્રેષ્ઠ બનાવે છે. જુઓ, એ કોઈ બહારના વ્યક્તિ નથી જે દૂરથી આ કલ્ચરનો અભ્યાસ કરી રહ્યા હોય.
એમણે આ બધું જીવંત જોયું છે.
બરાબર, અનુભવ્યું છે. એટલે એમના લખાણમાં એક વિદ્વાનની ચોકસાઈ તો છે જ, પણ સાથે સાથે એક અંદરના માણસની સંવેદનશીલતા અને ઊંડી સમજ પણ છે.
એટલે શૈક્ષણિક વિશ્લેષણ અને સાંસ્કૃતિક વાસ્તવિકતા વચ્ચેનો એક સેતુ બને છે.
ચોક્કસ.
તો પુસ્તકનો મુખ્ય વિચાર શું છે, જો એક લીટીમાં કહેવું હોય તો?
તો એવું કહી શકાય કે રાસ્તાફારી એ ડ્રેડલોક્સ, ગાંજો અને રેગે સંગીત કરતાં ઘણું ઘણો વધારે છે.
પુસ્તક આપણને સમજાવે છે કે કેવી રીતે ગુલામી અને ગરીબીથી પીડાતા અશ્વેત લોકોએ પોતાની ગરિમા પાછી મેળવવા માટે ધર્મ અને સંસ્કૃતિનું એક નવું જ વિશ્વ બનાવ્યું.
બરાબર કહ્યું. આ માત્ર એક પ્રતિક્રિયા નહોતી, આ એક સર્જન હતું. તેમણે બાઇબલનું નવું અર્થઘટન કર્યું. હા, ઇથિયોપિયાના સમ્રાટ હેઇલ સેલાસીને પોતાના મસીહા એટલે કે ભગવાન માન્યા. એમણે બેબિલોન જેવો શબ્દ વાપર્યો.
હા, આ શબ્દ મેં ગીતોમાં સાંભળ્યો છે. એનો અર્થ શું થાય?
એનો અર્થ છે પશ્ચિમી શોષણખોર અને ભૌતિકવાદી સિસ્ટમ. અને એની સામે એમણે ઝાયનનો આદર્શ મૂક્યો, એટલે કે આફ્રિકા, એક આધ્યાત્મિક અને ભૌતિક મુક્તિની ભૂમિ.
એટલે આ તો દુનિયાને જોવાની એક સંપૂર્ણપણે અલગ દ્રષ્ટિ છે.
બિલકુલ.
તો ચાલો આ દ્રષ્ટિ કેવી રીતે વિકસી એના મૂળમાં જઈએ. પુસ્તક આપણને 1930ના દાયકાના જમૈકામાં લઈ જાય છે. એ સમય કેવો હતો?
વિચારો, ગુલામી કાયદાકીય રીતે તો પૂરી થઈ ગઈ હતી, પણ માનસિક અને આર્થિક ગુલામી હજુ પણ હતી.
લોકો ગરીબીમાં જીવતા હતા, સમાજમાં કોઈ સ્થાન નહોતું.
હા, અને એ હતાશાના માહોલમાં માર્ક્સ ગાર્વી નામના એક વિચારકે લોકોને આત્મસન્માનનો સંદેશ આપ્યો. એમણે કહ્યું,
આફ્રિકા તરફ જુઓ.
બરાબર, જ્યાં એક અશ્વેત રાજાનો તાજ પહેરાવવામાં આવશે અને તે તમારા ઉદ્ધારક હશે.
એક ભવિષ્યવાણી જેવું.
અને પછી 1930માં જાણે એ ભવિષ્યવાણી સાચી પડી. ઇથિયોપિયામાં રાસ્તફારી મકોનેનનો રાજ્યાભિષેક થયો અને તેઓ બન્યા સમ્રાટ હાઇલ સેલેસી પ્રથમ.
અને જમૈકામાં લોકો માટે આ માત્ર એક સમાચાર નહોતા?
ના, જરાય નહીં. લિયોનાર્ડ હોવેલ જેવા શરૂઆતના ઉપદેશકો માટે તો આ એક ઈશ્વરીય સંકેત હતો. એમણે કહ્યું, આ જ છે રાજા, આ જ આપણા જીવંત ઈશ્વર છે.
અને અહીંથી જ રાસ્તાફારી ચળવળનો પાયો નખાયો. એ વિચાર કે ઈશ્વર શ્વેત નથી, ઈશ્વર અશ્વેત છે અને તે આપણી વચ્ચે જ છે.
ચોક્કસ.
આ તો પાયાની વાત થઈ, પણ આ વિચારને તેમણે જીવનમાં કેવી રીતે ઉતાર્યો? અહીં લિવિટીનો ખ્યાલ આવે છે.
હા, લિવિટી એટલે કે તમારી આસ્થા માત્ર માન્યતાઓમાં નહીં પણ તમારી જીવનશૈલીમાં દેખાવી જોઈએ,
દરેક નાની મોટી વાતમાં.
હા, તમે શું ખાઓ છો, કેવા વાળ રાખો છો, એ બધું જ તમારી આધ્યાત્મિકતાનો ભાગ બની જાય છે.
જેમ કે પેલો ઇટાલ આહાર.
બરાબર. ઇટાલ એટલે કુદરતી, શુદ્ધ અને મોટે ભાગે શાકાહારી ભોજન. વિચાર એ છે કે તમારું શરીર ઈશ્વરનું મંદિર છે, એટલે એમાં અશુદ્ધ વસ્તુઓ ન નાખી શકાય.
અને ડ્રેડલોક્સ એ માત્ર ફેશન નથી.
ના, જરાય નહીં. એ બાઇબલમાં વર્ણવેલા નાઝરાઇટ વ્રતનું પ્રતીક છે, શક્તિ અને પ્રકૃતિ સાથેના જોડાણનું પ્રતીક.
અને ગાંજાનો ઉપયોગ, એના વિશે પણ ઘણી ગેરસમજ છે.
હા, તેઓ તેને નશા તરીકે નહીં પણ એક પવિત્ર ઔષધિ માને છે. વિઝડમ વીડ કહે છે, જે ધ્યાન અને આધ્યાત્મિક ચિંતનમાં મદદ કરે છે.
અહીં એ પણ સમજવું રહ્યું કે આ કોઈ એક જ સંસ્થા જેવો ધર્મ નથી.
બિલકુલ નહીં. એમાં કોઈ એક પોપ કે શંકરાચાર્ય નથી. પુસ્તક એની અંદરની વિવિધતાની વાત બહુ સરસ રીતે કરે છે.
જેમ કે
એમાં ન્યાબિંગી ઓર્ડર જેવા કટ્ટરપંથી જૂથો છે, તો 12 ટ્રાઇબ્સ ઓફ ઇઝરાયલ જેવા ઉદાર જૂથો પણ છે.
બોબ માર્લી પોતે આ જ જૂથના સભ્ય હતા ને?
હા, અને આ જૂથ અન્ય જાતિના લોકો માટે પણ ખુલ્લું હતું.
અને આ બધા વિચારોને જમૈકાના નાના ટાપુમાંથી બહાર કાઢીને દુનિયા સુધી પહોંચાડવાનું કામ કર્યું રેગે સંગીતે.
ચોક્કસ. બોબ માર્લી, પીટર ટોશ આ બધા કલાકારો માત્ર ગાયક નહોતા, તેઓ આ ચળવળના રાજદૂત હતા.
એમના ગીતોમાં દર્દ હતો, વિદ્રોહ હતો
અને એક સારી દુનિયાની આશા હતી. સંગીત એમના માટે પ્રાર્થના પણ હતું અને પ્રચાર પણ.
પણ જેમ જેમ આ ચળવળ ફેલાઈ, તેમ તેમ નવા પડકારો પણ આવ્યા હશે.
હા, પુસ્તકનો છેલ્લો ભાગ એ પડકારોની જ વાત કરે છે. સૌથી મોટી કસોટી આવી 1975માં,
જ્યારે હેઇલ સેલાસીનું મૃત્યુ થયું.
બરાબર. જેમને તેઓ અમર અને જીવંત ઈશ્વર માનતા હતા, એમના મૃત્યુને કેવી રીતે સ્વીકારવું,
એ તો બહુ જ મોટી ધર્મશાસ્ત્રીય કટોકટી કહેવાય.
હતી જ. ઘણા લોકોની શ્રદ્ધા ડગી ગઈ, પણ બીજા ઘણા લોકોએ તેનું નવું અર્થઘટન કર્યું. એમણે કહ્યું કે માત્ર એમનું શરીર ગયું છે, એમનો આત્મા અને સંદેશ આજે પણ જીવંત છે.
પણ બીજો એક મોટો પડકાર આવ્યો, વ્યાપારીકરણનો.
હા, ગ્લોબલાઇઝેશનનો. રાસ્તાફારીના પ્રતીકો, પેલું લાલ, પીળું, લીલું, બોબ માર્લીનો ચહેરો,
ટી શર્ટ અને પોસ્ટર પર છપાવા લાગ્યા.
એટલે કે જે પ્રતીકો સંઘર્ષ અને આધ્યાત્મિકતામાંથી જન્મ્યા હતા, તે હવે બજારમાં વેચાતી એક પ્રોડક્ટ બની ગયા.
આ તો બહુ મોટો ખતરો કહેવાય.
બહુ જ મોટો. કારણ કે જ્યારે કોઈ પ્રતીક ફેશન બની જાય ને, ત્યારે તેની પાછળનો ઊંડો અર્થ ધોવાઈ જવાનો ભય રહે છે. મને તો યાદ છે, મેં એકવાર ગોવાના એક બીચ પર એક દુકાનમાં ભગવાન ગણેશની મૂર્તિની બાજુમાં બોબ માર્લીની રાખદાની જોઈ હતી. ત્યારે મને સમજાયું કે વ્યાપારીકરણની કોઈ સીમા નથી હોતી.
સાચી વાત છે. તે પવિત્રતા અને અર્થ બંનેને ખાઈ જાય છે.
બિલકુલ.
આ બધી વાતો પરથી સ્પષ્ટ થાય છે કે આ ચળવળ અમુક મોટા વિચારો પર ઊભી છે. મને લાગે છે કે પહેલો અને સૌથી મોટો વિચાર તો પ્રતિકારનો જ છે.
ચોક્કસ. આ પ્રતિકારનું ધર્મશાસ્ત્ર છે. રાસ્તાફારી એ માત્ર આધ્યાત્મિક શાંતિની શોધ નથી, એ દમન અને અન્યાય સામેનો એક સીધો જવાબ છે.
અને આ બેબિલોન શબ્દ?
હા, એ અદ્ભુત છે. તેમના માટે બેબિલોન એટલે માત્ર કોઈ સરકાર નહીં, પણ સમગ્ર પશ્ચિમી સિસ્ટમ, જે શોષણ, ભૌતિકવાદ અને અસમાનતા પર ઊભી છે.
બીજો મોટો વિચાર મને આફ્રિકન ઓળખ અને ગૌરવને પુનઃસ્થાપિત કરવાનો લાગે છે.
હા, બહુ જ મહત્વની વાત. ગુલામીએ માત્ર શારીરિક શોષણ નહોતું કર્યું, તેણે લોકોનું આત્મસન્માન છીનવી લીધું હતું.
રાસ્તાફારીએ લોકોને કહ્યું કે તમારી ચામડીનો રંગ શરમનું નહીં, ગૌરવનું પ્રતીક છે.
અને આ વાત આપણા દેશના સંદર્ભમાં પણ બહુ સુસંગત છે.
કેવી રીતે?
જેમ રાસ્તાફારીઓએ બેબિલોન શબ્દને પ્રતિકારનું હથિયાર બનાવ્યું, એ જ રીતે ભારતમાં દલિત લેખકોએ દલિત શબ્દને અપમાનમાંથી ગૌરવના પ્રતીકમાં ફેરવ્યો.
ઓ, આ તો બહુ રસપ્રદ સરખામણી છે.
જે શબ્દ અત્યાચાર કરવા માટે વપરાતો હતો, એ જ શબ્દ હવે પોતાની ઓળખ અને સંઘર્ષને વ્યક્ત કરવા માટે વપરાય છે. બંને કિસ્સામાં ભાષા એ પ્રતિકારનું સૌથી મોટું સાધન બને છે.
અને ત્રીજો વિચાર જે મને ખૂબ સ્પર્શી ગયો, તે છે લિવિટીનો, એટલે કે તમારી આસ્થા માત્ર વિચારોમાં નહીં પણ તમારા કર્મોમાં દેખાવી જોઈએ.
હા, ગાંધીજીના વિચારો જેવું જ. સત્ય માત્ર બોલવાની નહીં પણ જીવવાની વસ્તુ છે.
અને ચોથો મુદ્દો એ જ વૈશ્વિકરણની બેધારી તલવારનો.
બરાબર. રેગે સંગીતે સંદેશ ફેલાવ્યો પણ તેણે તેને એક પ્રોડક્ટ પણ બનાવી દીધો. આ બિલકુલ યોગ જેવું છે.
કેવી રીતે?
આજે દુનિયાભરમાં યોગ ફેલાયો છે, જે સારી વાત છે, પણ ઘણીવાર તે માત્ર એક શારીરિક કસરત બનીને રહી જાય છે અને તેની પાછળનું ઊંડું આધ્યાત્મિક દર્શન ખોવાઈ જાય છે.
એટલે સવાલ એ છે કે શું કોઈ વિચારને વ્યાપક બનાવવા માટે તેના મૂળ સ્વરૂપ સાથે સમજાદન કરવું જરૂરી છે?
આ એક મોટો પ્રશ્ન છે જેનો કોઈ સરળ જવાબ નથી.
પુસ્તકમાં કેટલાક એવા વિચારો છે જે આખી વાતનો સાર આપી દે છે. જેમ કે એક વિચાર છે, રાસ્તાફારી એ એક ગહન ધર્મશાસ્ત્રીય નવીનતા છે જે આફ્રિકન ઓળખને ખ્રિસ્તી મુક્તિના ઇતિહાસના કેન્દ્રમાં મૂકે છે.
આનો અર્થ એ થયો કે એમણે ખ્રિસ્તી ધર્મની વાર્તાને યુરોપના દૃષ્ટિકોણથી નહીં પણ આફ્રિકન લોકોના અનુભવથી ફરીથી કહી.
એમણે કહ્યું કે અમારા નાયકો અને અમારા ઈશ્વર પણ આ વાર્તાનો ભાગ છે.
એક બીજો શક્તિશાળી વિચાર છે, બેબિલોનનો અસ્વીકાર માત્ર રાજકીય પ્રણાલીઓનો નથી પરંતુ તે સમગ્ર જીવનશૈલીનો અસ્વીકાર છે જે માનવતાને કુદરતી અને દૈવીય વ્યવસ્થાથી અલગ કરે છે.
આ બહુ ઊંડી વાત છે.
હા, પ્રતિકાર એટલે માત્ર સરકારનો વિરોધ કરવો નહીં પણ ભૌતિકવાદી અને પ્રકૃતિ વિરોધી જીવનશૈલીનો જ ત્યાગ કરવો.
એટલે કે તમે ઓછામાં જીવવાનું પસંદ કરો, કુદરતી ખોરાક ખાઓ, કોર્પોરેટ કલ્ચરથી દૂર રહો, આ પણ એક પ્રકારનો વિરોધ છે.
બરાબર.
અને સંગીત વિશેનો એક વિચાર.
રાસ્તાફારીમાં સંગીત પૂજા અને સાક્ષી એમ બંને તરીકે કાર્ય કરે છે. એટલે કે સંગીત દ્વારા તેઓ ઈશ્વરની ભક્તિ પણ કરે છે અને દુનિયા સમક્ષ પોતાના પર થયેલા અત્યાચારની ગવાહી પણ પૂરે છે.
આ તો આપણા ભક્તિ આંદોલનના સંતકવિઓ જેવું જ થયું. કબીર અને મીરાબાઈના ભજનોમાં ઈશ્વર પ્રત્યેનો પ્રેમ પણ હતો અને તે સમયની સામાજિક કુરીતિઓ પર પ્રહાર પણ હતો.
ચોક્કસ.
તો આ બધી ચર્ચા પરથી સામાન્ય જીવનમાં શું શીખી શકાય?
મને લાગે છે કે પહેલી શીખ ઓળખ અને ગૌરવ વિશે છે. આ ચળવળ બતાવે છે કે ગમે તેટલો દબાયેલો સમાજ હોય તે પોતાના ઇતિહાસ અને પ્રતીકોને નવું અર્થઘટન આપીને પોતાનું ગૌરવ પાછું મેળવી શકે છે.
અને લિવિટીનો સિદ્ધાંત આપણને આપણા જીવન વિશે વિચારવા મજબૂર કરે છે. શું આપણે જે માનીએ છીએ અને જે કરીએ છીએ તેમાં કોઈ સુસંગતતા છે?
શું આપણા મૂળિયો આપણા કામમાં આપણા સંબંધોમાં દેખાય છે?
બરાબર. અને બેબિલોનનો વિચાર આપણને આપણી આસપાસની અન્યાયી સિસ્ટમ્સને ઓળખવામાં મદદ કરી શકે છે.
અને છેલ્લે સાંસ્કૃતિક પ્રશંસા અને સાંસ્કૃતિક વિનિયોગ વચ્ચેનો ભેદ.
એટલે કે
કોઈ બીજી સંસ્કૃતિના પ્રતીકોને અપનાવતા પહેલાં તેની પાછળના ઇતિહાસ, સંઘર્ષ અને અર્થને સમજવો અને તેનું સન્માન કરવું કેટલું જરૂરી છે. માત્ર દેખાવની નકલ કરવી એ અપમાનજનક હોઈ શકે છે.
આખી ચર્ચા પછી જો મને પૂછવામાં આવે કે મારા માટે સૌથી મોટો બોધપાઠ શું છે, તો હું કહીશ કે મને એ વાતની નવાઈ લાગી કે જે ચળવળને હું માત્ર દેખાવથી ઓળખતો હતો તેની પાછળ કેટલો ઊંડો ઇતિહાસ, દર્દ અને દર્શન છુપાયેલું છે. જે ગીત હું વર્ષોથી સાંભળતો આવ્યો છું, ગેટ અપ સ્ટેન્ડ અપ, એ માત્ર એક ગીત નથી, એની પાછળ એક આખી ફિલોસોફી અને સંઘર્ષની ગાથા છે. આ જાણવું મારા માટે એકદમ નવો અનુભવ હતો.
અને મને સૌથી વધુ એ વાત પ્રભાવિત કરી કે રાસ્તાફારી એ ઐતિહાસિક આઘાત અને દમન સામે માનવ ભાવનાની સર્જનાત્મક શક્તિનું કેવું અદ્ભુત ઉદાહરણ છે.
સાચી વાત છે.
તે બતાવે છે કે કેવી રીતે લોકો પોતાની વાર્તા ફરીથી લખીને, પોતાના નાયકો બનાવીને અને પોતાના પ્રતીકો ઘડીને અર્થ, ઓળખ અને આશા શોધી શકે છે. આ માત્ર એક ધર્મ નથી, આ માનવ ગૌરવનું એક શક્તિશાળી ઘોષણાપત્ર છે.
અને અહીં અમે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ છીએ. આજના આધુનિક વિશ્વમાં જ્યાં ઓળખ અને સંસ્કૃતિ સતત બદલાઈ રહી છે, તે રાસ્તાફારી ચળવળ આપણને શીખવે છે કે પોતાના મૂળ સાથે જોડાયેલા રહીને પણ વૈશ્વિક સ્તરે કેવી રીતે પ્રાસંગિક રહી શકાય. પરંતુ જેમ જેમ કોઈ વિચાર વૈશ્વિક બને છે, તેમ તેમ તેના વ્યાપારીકરણ અને તેના મૂળ અર્થના ધોવાણનો ખતરો પણ વધે છે. તો સવાલ એ છે કે આ પ્રક્રિયામાં પોતાની શુદ્ધતા અને મૌલિકતા જાળવી રાખવાનો પડકાર કેટલો મોટો અને જટિલ છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.